આ પંચસૂત્રની અંદર પાંચ સૂત્રો વર્ણવવામાં આવ્યા છે. એનું પહેલું સૂત્ર છે જેનું નામ પાપ પ્રતિઘાત ગુણ બીજાદાન. આ સૂત્રનું નામ છે. એની થોડી ભૂમિકા આપણે પહેલા દિવસે જોઈ હતી. આ ગ્રંથના કર્તા અનનોન છે, એટલે આ ગ્રંથ કોણે રચ્યો છે તેનો આપણને કોઈ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી. એટલે સંસ્કૃત ભાષામાં અજ્ઞાત એટલે અનનોન, કર્તા એટલે ઓથર. આ ગ્રંથના કર્તા અનનોન છે, અજ્ઞાત કર્તૃ ગ્રંથ છે. અને આ ગ્રંથ ઉપર આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે ટીકા કોમેન્ટ્રી લખી છે. મૂળ ગ્રંથ ઉપર ત્યાર પછી છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતીમાં ઘણા બધા વિવેચનો લખાયા છે. આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છે તેમાં આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે જે કોમેન્ટ્રી લખી છે તે કોમેન્ટ્રીનો આધાર લઈ અને મૂળ ગ્રંથને સમજવાની કોશિશ કરીશું. મૂળ ગ્રંથ ઘણો બધો સંક્ષેપમાં છે, સૂત્રાત્મક શૈલીમાં લખાયેલો છે. સૂત્રનો અર્થ એ છે કે બહુ જ ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાઈ ગયું હોય, કહેવામાં આવ્યું હોય તેને સૂત્ર કહેવાય. એટલે વાત ખાલી થોડા અક્ષરોમાં કહેવામાં આવી હોય પણ તમે જેમ જેમ એનો વિસ્તાર કરતા જાઓ તેમ તેમ એમાંથી નીકળતું જાય. એનું નામ સૂત્ર છે. એટલે નવકાર મંત્ર એ નમસ્કાર મહામંત્ર અથવા પંચ નમસ્કાર મંગલ સૂત્ર શબ્દનો પ્રયોગ કરે છે. અને આ સૂત્ર ઉપર જ્યારે વિવેચન લખ્યું ત્યારે શાસ્ત્રકારોએ એમ કહ્યું કે આ નમસ્કાર મહામંત્ર છે એ 14 પૂર્વનો સાર છે. એટલે એક તરફ 14 પૂર્વો અને બીજી તરફ નવકાર મંત્ર. તમે વિચાર કરો કે એક સૂત્રની અંદર એટલે આ નવ જે આ નવકાર મંત્ર છે એની 9 લાઈનો છે એની અંદર 14 પૂર્વનો સાર આવી જાય છે. એટલે નવકાર મંત્રના વિશે તમે જેટલું ચિંતન કરતા જાઓ એટલું અંદરથી નવું ને નવું નીકળતું જાય. એવી જ રીતે સૂત્ર શબ્દનો અર્થ એ છે કે અલ્પ અક્ષરોમાં થોડા અક્ષરોમાં ઘણું બધું કહેવાઈ જતું હોય તેનું નામ સૂત્ર છે. એટલે જ્યારે સૂત્રરૂપી ગ્રંથની રચના કરવામાં આવે ત્યારે વ્યાકરણ શાસ્ત્રોની અંદર અત્યંત પ્રસિદ્ધ એક વાત કહેવામાં આવે છે કે એમ કહેવામાં આવે છે કે અર્ધ માત્રા લાઘવેથી પુત્રોત્સવમ મન્યંતે વૈયાકરણાહા. કે જ્યારે સૂત્ર બનાવે એ સૂત્ર બનાવવામાં અડધી માત્રા જેટલો જો એમાં લાઘવતા લાવી શકે એટલે અડધી માત્રા જેટલો એટલે અડધા અક્ષર જેટલું પણ જો એમાં ઓછું કરી શકે તો એ સમયે વૈયાકરણો એટલે વ્યાકરણ રચનારા જે ઓથર હોય એને કેટલો આનંદ થાય. તો કે પુત્રોત્સવમ મન્યંતે, પોતાના ઘરે પુત્ર જન્મને જે આનંદ થાય એટલો આનંદ ખાલી અડધી માત્રા જેટલું સૂત્ર ઓછું નાનું અને છતાંય બધું અંદર કહેવાય જાય એવું સૂત્ર બનાવે છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે સૂત્રનો અર્થ છે એ અત્યંત વિસ્તારવાળો હોય છે. એટલે અહીંયા આપણે હરિભદ્ર સુરી મહારાજે જે ટીકા લખી છે એ ટીકાનો આધાર લઈને આનો વિચાર કરવા જઈ રહ્યા છે. હરિભદ્ર સુરી મહારાજે આ અહીંયા જે પાંચ સૂત્રો કયા છે એમાંનું પહેલું સૂત્ર છે પાપ પ્રતિઘાત. પાપ પ્રતિઘાત. તમને બધાને સમજાય છે ને કે આમાં લખીને હું તમને સમજાવું? સમજાય છે ને? પાપ પ્રતિઘાત એટલે પાપનો પ્રતિઘાત કરવો, પાપનો નાશ કરવો. આ પ્રતિઘાત શબ્દનો અર્થ છે કે નાશ કરવો, એને દૂર કરવો. પણ પાપ શબ્દ વિશે આપણે થોડીક વિચારણા કરવાની છે ને, એ શાસ્ત્રકાર એટલે કે આ ગ્રંથની અંદર વિસ્તારથી કરવાના છે. પણ એ ઘણી બધી વાર આપણને એમ થાય કે આ પાપનો પ્રતિઘાત એટલે કેવી રીતે પાપનો પ્રતિઘાત કરવો, કેવી રીતે પાપને દૂર કરવું, તો એના માટે અહીંયા શબ્દ આપ્યો છે કે દુષ્કૃત ગરહા. દુષ્કૃતની ગરહા એટલે જે ખરાબ કામ છે, જે ખોટા કામ છે, એના પ્રત્યે અંદરથી જરાય સારું છે એવો ભાવ ન હોવો જોઈએ, એનું નામ ગરહા છે. એટલે અંદરથી જે કોઈ પણ દુષ્કૃત્ય છે, એ તમામ દુષ્કૃત્યો પ્રત્યે મનથી એ સારું નથી એવો ભાવ પેદા થવો જોઈએ, એનું નામ પાપ પ્રતિઘાત છે. અને આખું તમે પર્યુષણ જોશો તો પર્યુષણનો સાર છે એ દુષ્કૃતનું ગરહા કરવાની છે. દુષ્કૃત થઈ ગયેલા છે એ દુષ્કૃતને ધોઈ નાખવા માટે એની ક્ષમા માગવી તે છે. એટલે આપણે જ્યારે બોલીએ છીએ કે મિચ્છામિ દુક્કડમ, તો મિચ્છામિ દુક્કડમમાં મિચ્છામિ મિથ્યા મે, એનો જ્યારે આપણે સંસ્કૃત કરીએ ત્યારે અર્થ થાય છે મિથ્યા મે દુક્કડમનો અર્થ દુષ્કૃતમ. મારાથી જે ખરાબ કામ થઈ ગયું છે તે મિથ્યા થાઓ, મારાથી જેટલું પણ ખરાબ થયું છે, ખરાબ થવાનો અર્થ એટલે કે આપણા વ્યવહાર દ્વારા કોઈને પણ, આપણા મનના વ્યાપાર દ્વારા એટલે મનના વિચાર કરવા દ્વારા, આપણા બોલવા દ્વારા અને આપણા આચાર દ્વારા કોઈને પણ આંશિક રૂપે પણ અલ્પતમ રૂપે પણ જો એને ઠેસ પહોંચી હોય, એને પીડા થઈ હોય, તો એ બધું કામ દુષ્કૃત કહેવાય. એની હું ક્ષમા માગું છું, એ મારું જે દુષ્કૃત્ય થયું છે એ મિથ્યા થાઓ. એ મિથ્યા કરવા માટે અંદરથી એટલે કે એને દૂર કરવા માટે અંદરથી ગરહાનો ભાવ પેદા થવો જોઈએ. જો એ ખરાબ છે એવું ન સમજાય તો આપણને એ છોડવા જેવું લાગે નહીં, પાપ પ્રતિઘાત થઈ શકે નહીં. પાપનો અર્થ છે અહીંયા દુષ્કૃત્ય. દુષ્કૃત્યની ગરહા તો જ, એટલે ગરહા આવે તો જ દુષ્કૃત્ય ખરાબ છે એવું લાગે, નહીં તો જેમ અનાદિ કાળથી દુષ્કૃત્ય કરતા આવ્યા છીએ એ દુષ્કૃત્ય ચાલુ ને ચાલુ જ રહે. એટલે પહેલી વાત કરી કે દુષ્કૃત્ય છે એના પ્રત્યે ગરહાનો ભાવ પેદા થવો જોઈએ. ગરહા શબ્દ યાદ રાખવાનો છે કે એ સારું ન માનવું તેનું નામ ગરહા છે. આપણે હંમેશા એક વાત કર્યા કરીએ છીએ કે સારા કામ કરવા જોઈએ, પણ સારા કામ કરવા માટેની ભૂમિકા ક્યાં નિર્મિત થાય છે એનો વિચાર આપણે કરતા નથી. એટલે અહીંયા સૌથી પહેલા કહ્યું કે સારું કામ સારું તો જ સારું અને સાચું બને, કે એની જે ભૂમિકા એનો બેઝ એ સારો હોવો જોઈએ. જો બેઝ સારો ન હોય તો એના ઉપર ચણવામાં આવેલી ઇમારત, એ ઇમારત ગમે ત્યારે દગો દઈ દે. એટલે મૂળભૂત રીતે અંદર એની જે ભૂમિકા છે એ શુદ્ધ, નિર્મળ, સ્વચ્છ, પવિત્ર હોવી જોઈએ. અને એ પવિત્રતાનો અર્થ છે કે આપણને દુષ્કૃત્ય જો ખરાબ લાગતું હોય તો ગુણ બીજા ધ્યાન થાય. ગુણનું બીજા ધ્યાન એટલે ગુણરૂપી બીજો, ગુણરૂપી બીજ એટલે નાના નાના ગુણો આપણા આત્માની અંદર ઉગી નીકળે તો જ, જો પાપ ખરાબ લાગ્યું હોય તો, દુષ્કૃત્ય ખરાબ લાગ્યું હોય તો, ખોટા કામો છે ખરાબ લાગ્યા હોય તો, જે કામ કરવા જેવા નથી અને થઈ ગયા હોય તેના પ્રત્યે મનની અંદર એવો ભાવ ઉત્પન્ન થયો હોય કે આ કરવા જેવું નહોતું, પણ સંજોગોને લઈને, પરિસ્થિતિને વશ, અથવા કોઈ એવા કારણોને લઈને, ફરજના કારણે, આવા અનેક નિમિત્તોને કારણે મારે એ કામ કરવું પડ્યું છે, પણ એ કરવા જેવું તો નહોતું ને નહોતું જ. એ ભાવ જ્યારે પેદા થાય ત્યારે દુષ્કૃતની ગરહા થઈ કહેવાય, અને દુષ્કૃતની ગરહા થઈ પછી ગુણનું બીજા ધાન થાય છે, ગુણનું વાવેતર થાય છે, ગુણ વવાય છે, અને ગુણ એ નાનો સરખો ગુણ, બીજ જેવો ગુણ ધીરે ધીરે આગળ વધતો વધતો એ વૃક્ષ બનીને ફળ આપનાર બને છે. એટલે આપણે એક વાત ઘણી બધી વાર કહીએ છીએ કે મારે મોક્ષ જોઈએ છે, આપણું લક્ષ્ય એ મોક્ષનું છે. આ શાસ્ત્ર આપણને કહે છે કે મોક્ષ મેળવવા જેવો છે, મોક્ષ પ્રાપ્ત કરવો એ આપણું લક્ષ્ય છે, પણ એવા મોક્ષને પ્રાપ્ત કરવા માટે બીજરૂપી જે ગુણો છે એ વવાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે અહીંયા જ એમણે જે પાંચ સૂત્રો મૂક્યા એમાંનું પહેલું સૂત્ર આ મૂક્યું. બીજા સૂત્રની અંદર એમણે કહ્યું કે સાધુ ધર્મ પરિભાવના સૂત્ર, સાધુ ધર્મ એની મનની અંદર ભાવના ભાવવી, મનની અંદર વિચાર કરવો કે સાધુ શ્રેષ્ઠ છે, સાધુ ઉત્તમ છે, હું જે નથી કરી શક્યો તે કાર્ય સાધુ કરી રહ્યા છે, કરવા જેવું જે છે તે એ છે જે હું નથી કરી શક્યો, એ ત્યારે સમજાય, નહીં તો એમ લાગે ભર્તૃહરિએ જ્યારે નીતિ શતક લખ્યું ત્યારે એની અંદર એક બહુ મજાનો શ્લોક લખ્યો છે, બહુ અદભુત શ્લોક લખ્યો છે. ભર્તૃહરિ બહુ મોટા વૈરાગી થઈ ગયા, જૈન નહોતા, પણ એમણે જે ગ્રંથો લખ્યા છે, ત્રણ નાના નાના ગ્રંથો છે, 100-100 શ્લોકના ગ્રંથો છે, જેને શતક કહેવાય, એ ગ્રંથની અંદર એમણે પહેલો લખ્યો છે શૃંગાર શતક. શૃંગારની વાત કરી છે એમણે કે શૃંગાર કોને કહેવાય. આપણે જે શૃંગારનો અનુભવ કરીએ છીએ, એટલે કે સંસારી માણસ શૃંગારની જે વાત કરે છે, એને તો એ બોધ નથી કે ખરેખર શૃંગાર શું છે. પર્યુષણ પર્વ છે એટલે આપણે શૃંગારની વાત નહીં કરીએ, પણ જ્યારે શૃંગાર શતક વાંચીએ ત્યારે ખબર પડે કે શૃંગાર શું છે. બીજું શતક એમણે લખ્યું નીતિ શતક, કેમ કે એક સમર્થ રાજા હતા, અને એ સમર્થ રાજા હોવાને કારણે એમને નીતિ શું કહેવાય, ન્યાય અને નીતિ કોને કહેવાય એની ખબર હતી, અને એમણે એ 100 શ્લોકની અંદર માનવ જીવનની જે શ્રેષ્ઠ નીતિ કહેવાય, એની શ્રેષ્ઠ ખાસિયત તો કહેવાય, એ એમાં એમણે ખાલી 100 શ્લોકમાં આપી દીધી. એમાં એને કહ્યું કે જ્યાં સુધી માણસની દ્રષ્ટિ ન કેળવાય ત્યાં સુધી એને બધું ઉલટું દેખાય. હવે એ ઉલટું કેવું કેવું દેખાય, તો કે કોઈ સાધુ થઈ જાય તો એને એમ થાય કે એના ઘરમાં બીજું કંઈ હતું જ નહીં, સાધુ ના થાય તો શું થાય. સાધુ થયા પછી લેક્ચર આપવા માંડે તો કે એને બહુ બોલતા આવડે છે એટલે બોલ્યા કરે છે, ચૂપ રહી નથી શકતા એટલે બોલ્યા કરે છે, અને કદાચ એને એમ લાગે કે ભાઈ એ સાધુને એમ લાગે કે બોલવા જેવું નથી, મૌન એ જ મોટામાં મોટો ધર્મ છે, અને એ મૌન રહે તો લોકો આવીને કહે કે ભાઈ એમને બોલતા નથી આવડતું લાગતું, અમે જઈએ છીએ તો કઈ વાત નથી કરતા, એટલે ચોક્કસ એમને બોલતા નથી આવડતું. તપ કરે તો લોકો એમ કહે કે એમને ખાવાનું નહીં મળતું હોય એટલે તપ કરે, અને કોઈ શરીરની અંદર રોગ હોય અને ખાવું પડે તો લોકો કહેશે કે આ ખાઉધરા જો, આ મારા તો સવાર પડે ને નીકળી પડે છે. આ વિચિત્રતા છે જગતની, આવી વિચિત્રતાનું કારણ કે અંદરથી ગુણ પ્રત્યેનો રાગ પેદા ન થયો હોય, અંદરથી દુષ્કૃત્ય પ્રત્યેની ગરહા પેદા ન થઈ હોય તો દ્રષ્ટિ ઉલટી ચાલે, સીધી દ્રષ્ટિ ચાલે નહીં, ઉલટી દ્રષ્ટિ ચાલે. તો જ્યારે આ ગુણની દ્રષ્ટિ કેળવાય ત્યારે એને સાધકે શું ત્યાગ કર્યો છે, એના ત્યાગની અંદર શું મહત્તા છે એ દેખાવા લાગે. આ ત્યાગની વાત તો સમજાય નહીં તો સમજાય નહીં. હરિભદ્રને આપણે ભર્તૃહરિને પણ નહોતી સમજાઈ. ભર્તૃહરિને પણ નીતિ શતક લખ્યું ત્યાં સુધી ત્યાગની વાત નહોતી સમજાઈ. નીતિ સુધી પહોંચી ગયા હતા, વૈરાગ્ય શૃંગારની વાત કરી શક્યા હતા, પણ ત્યાગની વાત નહોતા કરી શક્યા. પણ એક એવી વિચિત્ર ઘટના ઘટી ગઈ કે એના અંદર પાપ પ્રતિઘાત અને ગુણ બીજાધાનની કક્ષા બની. ઘટના એવી ઘટી કે એક દિવસ રાજસભાની અંદર બેઠા હતા અને અચાનક એક યોગી આવ્યા. એ યોગીએ આવીને મહારાજાને પ્રણામ કરીને કહ્યું કે હે ભર્તૃહરિ રાજા, મેં આપની નીતિની વાતો સાંભળી છે, પરોપકારની વાત સાંભળી છે, પરગજુતાની વાત સાંભળી છે કે તમે કોઈનું પણ દુઃખ જોઈ શકતા નથી, બધાને સુખી કરવાની પ્રજા વાત્સલ્યતા પ્રજા વાત્સલ્ય ભાવ ધરાવો છો, એટલે હું આજે તમારી પાસે આવ્યો છું, હું કંઈક આપવા આવ્યો છું. ભર્તૃહરિને એ દિવસે આશ્ચર્ય થયું છે કે આ યોગી મને શું આપવા આવ્યો છે. એટલે પૂછે છે કે બોલો મહારાજ શું આપવા આવ્યા છે. તો કે એક દિવસ મારા મનની અંદર એવો વિચાર આવ્યો, એ વિચાર એ આવ્યો કે હું અમર બની જઉં. અમર બનવા માટે મેં સાધના કરી, જંગલની અંદર મહિનાઓ સુધી તપ કર્યું અને દેવને પ્રસન્ન કર્યા. દેવે આવીને મને કહ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે. તો મેં કહ્યું કે મારે અમર બનવું છે. ત્યારે દેવે મને એક ફળ આપ્યું અને એ ફળ આપીને મને કહ્યું કે જે માણસ આ ફળ ખાશે એ અમર થઈ જશે. ફળ મારા હાથમાં આપીને દેવ તો અદ્રશ્ય થઈ ગયા. મારી ઈચ્છા મારી સાધના ફળી ગઈ. પણ જેવું ફળ મારા હાથમાં આવ્યું અને મારા મનમાં વિચાર આવ્યો કે હું ફળ ખાઈશ, અમર બની જઈશ, પણ હું તો રહ્યો સાધુ તો અનંત કાળ સુધી ભીખ માંગ્યા કરવી પડશે. ફળ તો મળશે પણ અનંત કાળ સુધી ભીખ માંગ્યા કરવી પડશે, ભટકવું પડશે. એના કરતા આ ફળ એવા માણસને આપું કે જેના જીવવાથી લાખો લોકોને એનો લાભ થાય. અને એવી વ્યક્તિની વિચારણા કરતો હતો એમાં મને તમે જણાઈ આવ્યા કે આ ભર્તૃહરિ શ્રેષ્ઠ છે, લોકોને માટે આધાર જેવા છે, દુઃખીઓના દુઃખ દૂર કરનાર છે વગેરે વગેરે. અને એટલે હું આ ફળ લઈને આવ્યો છે. એમ કરીને એણે પોતાની જોડીમાંથી ફળ કાઢ્યું અને રાજાને આપ્યું. રાજા ખુશ થયા. મેં કહ્યું કે આપની ભાવના અદ્ભુત છે, આપે જે સાધના કરી અને જે મેળવ્યું એ પણ આપે આપી દીધું, એટલે તમે તો મારા કરતા પણ વધુ પરગજુ છો. ફળ મળ્યું, આનંદ થયો, રાજસભા વિખરાઈ ગઈ, લોકોએ આજે ઘણી બધી વાતો કરી, બ્રેકિંગ ન્યૂઝમાં આવી ગયું કે ભાઈ આજે આવું થયું. ઘટના તો અદ્ભુત હતી. રાજા ઘરે અંદર પોતાના મહેલમાં ગયા રાજસભા છોડીને, ત્યારે એને એમ વિચાર આવ્યો કે આ ફળ હું ખાઉં એના કરતા મને જે અત્યંત પ્રિય છે એને આપું. એટલે એને રાણીને આપ્યું. રાણીના હાથમાં ફળ આવ્યું એટલે એને પણ એવો જ વિચાર આવ્યો કે હું ખાઉં એના બદલે હું મારી રાણીને આપું, મારી પ્રિય વ્યક્તિને આપું. એટલે એને એના પ્રિયને આપ્યું. એના પ્રિય પાસે પહોંચ્યું એટલે એને વિચાર કર્યો કે મને જે પ્રિય છે એવી મારી પ્રિયતમાને આપું. એટલે એને એની પ્રિયતમાને આપ્યું. એની પ્રિયતમા પાસે પહોંચ્યું એટલે એને એના પ્રિયને આપ્યું. એના પ્રિય પાસે પહોંચ્યું એટલે એના પ્રિય એની પ્રિયતમાને આપ્યું. અને સાંજ પડતા પડતા રાજ પેલું ફળ ફરતું ફરતું રાજા પાસે આવી ગયું. એટલે રાજા કહે છે કે યામ ચિંતયામી સતતમ મૈસા વિરક્તા, કે હું જેની હંમેશા ચિંતા કરું છું એને તો મારામાં વૈરાગ્ય છે, એ તો મને ચાહતી જ નથી. હું આવું અમર ફળ એને આપ્યું મેં, પણ એને ખાધું નહીં ને એને કોઈક બીજાને, એટલે એને મારામાં રસ નથી. યામ ચિંતયામી સતતમ મૈસા વિરક્તા, સાત્યાન્ય, અને જેને આપ્યું એ પાછું બીજામાં કોઈમાં આસક્ત છે, એ બીજી છે એ પાછું બીજામાં કોઈમાં આસક્ત છે. એટલે છેવટે ફરતું ફરતું આખી દિવસની ઘટના એણે પોતાના અંગત માણસો દ્વારા જાણી એની ખબર કઢાવી ત્યારે એને વૈરાગ્ય આવી ગયો. બસ આ એક ઘટના એના જીવનની અંદર વૈરાગ્યનું કારણ બની. એ લખે છે કે ધિક્તાં ચ તં ચ ઇમાં ચ માં ચ મદનં ચ, કે ધિક્કાર થાઓ મને, ધિક્કાર થાઓ મારી રાણીને, એના પ્રિયતમને, એની પ્રિયતમાને, એના પ્રિયતમને, એની પ્રિયતમાને, અને એનો પ્રિયતમ એવો હું, મને ધિક્કાર થાઉં. કે આ સંસારનું સ્વરૂપ છે. અને ત્યાર પછી એણે વૈરાગ્ય શતક લખ્યું. ત્યાગી આખું બધું છોડીને નીકળી ગયા. એટલે પાપ પ્રતિઘાત આ તો એક લૌકિક દ્રષ્ટાંત છે. આપણે લોકોત્તર વાત કરવાની છે. આપણે જે વાત કરીએ છીએ લોકોત્તર, એ દ્રષ્ટિએ લોકોત્તર છે કે અહીંયા કોઈ એવી ઘટનાની ચર્ચા આપણે નથી કરવાની, પણ અહીંયા આત્મતત્વ સુધી પહોંચવા માટે શાસ્ત્રકારોએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગના રહસ્યને પામવાની વાત છે. કે એ રહસ્ય શું છે અને એ રહસ્ય કઈ રીતે પામી શકાય, તો એમણે પહેલી વાત કરી કે જો આ ઘટના નિર્મિત થાય એટલે પાપનો પ્રતિઘાત એટલે દુષ્કૃતની ગરહાનો ભાવ અંદરથી પ્રગટે અને સુકૃતની અનુમોદનાનો ભાવ પ્રગટે, તો સાધુ જીવન એટલે પ્રાપ્ત કરવા જેવી જે વસ્તુ છે એના વિશેના વિચારો આવે. નહીં તો ભર્તૃહરિએ નીતિ શતકમાં જે કહ્યું છે તે એ કે ભાઈ આવા લોકો જે ત્યાગ કરે છે એના માટે પણ જગત આખું જુદું જુદું વિચાર કરે છે, જગતની દ્રષ્ટિ જુદી છે. અને આત્મસ્થ છે જેની દ્રષ્ટિ આત્મા તરફ વળી ગઈ છે એ આખું જુદું જુએ છે, એની જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પદાર્થ એનો એ જ છે, પણ પદાર્થને જોવાની દ્રષ્ટિ બદલાય છે એટલે પદાર્થને એ જુદી રીતે જુએ છે. જે આપણે સમ્યક દ્રષ્ટિની વાત કરીએ છીએ, આપણે મિથ્યા દ્રષ્ટિની વાત કરીએ છીએ, આપણે તત્વજ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે દ્રષ્ટિ શબ્દ બહુ મહત્વનો આવીને ઊભો રહે છે. કાક દ્રષ્ટિ એક છે, કાગડા જેવી દ્રષ્ટિ. કાગડો છે એ પંચતંત્રની વાર્તા તમે વાંચી હોય તો તમને ખ્યાલ આવશે કે પંચતંત્રની વાર્તાઓમાં કાગડો અત્યંત ચતુર છે. તરસ લાગી છે, સામે પાણીનો કુંજો પડ્યો છે, પાણી ઘણું ઊંડું છે, પાણી પીવું છે, શું કરવું? એટલે કાંકરાઓ નાખી નાખી નાખીને પેલું પાણી ઊંચું લાવે છે અને પીને ઉડી જાય છે. આ ચતુરતા છે એની, આ ચાતુર્ય છે એની, હોશિયારી છે. પણ કાગડો બેસે ક્યાં? ઉકરડા ઉપર. બુદ્ધિની ચતુરાઈ ખરી, પણ બેસે ઉકરડામાં. ઉકરડો એટલે ગાર્બેજ, ગાર્બેજ ઉપર. ક્યાં બેસે? એની ચતુરાઈ બહુ ઊંચી છે, પણ બેસે એટલે કાક દ્રષ્ટિ વાળા લોકો હોય છે. કાક દ્રષ્ટિ વાળા લોકો એટલે જેની દ્રષ્ટિમાં કાક વૃત્તિ રહેલી છે, એટલે ઉકરડો એને ગમે, ઉકરડો સારામાં સારું પસંદ કરે, ચતુરાઈ હોય, પણ સરસ મજાનું ભોજન કર્યા પછી અહીંયા સજેશન આપવાનું હોય તો એની અંદર લખે કે બધું સારું હતું પણ પાપડ હવાયેલા હતા, બધું સરસ હતું. હા, યુઝ ટુ. કાક દ્રષ્ટિ આને કહેવાય, કાક દ્રષ્ટિ. બીજી એક દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ છે પીળિયાની દ્રષ્ટિ. પીળિયો થઈ ગયો હોય, જોન્ડિસ થયો હોય. કહે છે કે સામે શંખ જેવી સફેદ વસ્તુ હોય, મોતી જેવી સફેદ વસ્તુ હોય, કે કુમુ મોગરાના ફૂલની પાંખડીઓ જેવી સફેદ વસ્તુ હોય, તરતનું ઉગેલું કપાસ જેવી સુંદર સફેદ વસ્તુ હોય, એ પણ એને પીળી જ દેખાય. આ રોગીની દ્રષ્ટિ છે. પેલામાં ચતુરાઈ હતી પણ વૃત્તિ ખરાબ હતી. અહીંયા દ્રષ્ટિમાં જ રોગ પેદા થઈ ગયો છે. એટલે જે સફેદ છે બધું પીળું દેખાય છે, બધું જ પીળું દેખાય. કોઈ ભક્તિ કરતું હોય તો કે આજે રવિવાર છે, બીજું કરે શું, ભક્તિ જ કરે ને, આ સિવાય બીજું કરે શું. પણ જે જોવા જેવું છે એ નથી જોઈ શકતા, એટલે દ્રષ્ટિમાં રોગ પેદા થઈ ગયો. જેમ પીળીઓ થયો હોય, જોન્ડિસ થયો હોય, કમળો થયો હોય, જેને ગુજરાતીમાં આપણે કમળો કહીએ, હિન્દીમાં પીળીઓ કહીએ, એ પીળીઓ જબ થઈ જબ હો જાતા હૈ તો ઉસકો સફેદ વસ્તુ પીળી દેખાઈ દેને લગે. સફેદ વસ્તુ પીળી દેખાય એ રોગવાળી દ્રષ્ટિ છે. આવી દ્રષ્ટિવાળા લોકો હોય. એક ગીધ જેવી દ્રષ્ટિ છે. ગીધ તો સમજો છો ને, વલ્ચર. ગીધનો સ્વભાવ શું છે? બહુ ઊંચે ઉડે, બહુ ઊંચે, બીજા બધા પક્ષીઓ કરતા ઊંચે ઉડી શકે અને બહુ નીચેની નાની વસ્તુને જોઈ શકે. એટલે જ્યારે તત્વની વાત કરે ત્યારે તત્વના બહુ ઊંડાણ સુધી જઈ શકે. એની દ્રષ્ટિ બહુ ઊંચી હોય, આપણે ઉડે બહુ ઊંચા અને નીચે જુએ, પણ એની દ્રષ્ટિમાં શું દેખાય? એને મરેલો ઉંદર દેખાય, એના સિવાય બીજું કશું ના દેખાય. એ સિદ્ધ ઉપરથી એ ખોરાક શોધતો હોય કે મને મરેલો ઉંદર, મરા હુઆ ચૂહા કહાં છે, મિલેગા. સીધું એને આવું દેખાય એટલે સીધું નીચે આવે, કાચમાં પકડીને ઉપર ઉડી જાય અને ખાય. આ દ્રષ્ટિના દોષ છે. આપણે દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની વાત કરીએ છીએ પણ મિથ્યા દ્રષ્ટિના સ્વભાવ વિશેની ચર્ચા આપણે કરતા નથી કે મિથ્યા દ્રષ્ટિનો સ્વભાવ શું છે. અનેક પ્રકારના જુદા 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 સ્વભાવો મનુષ્યની અંદર પડેલા છે અને એ સ્વભાવોને કારણે એને શ્રાવક જન્મ, શ્રાવકનું જીવન પામ્યા પછી એના મનની અંદર એ ભાવ ઉત્પન્ન થવો જોઈએ કે હવે રોજ સવારે ઉઠે અને ભાવ એ આવે કે હું ક્યારે આ બધું ત્યાગીને આત્મકલ્યાણ કરીશ. એટલે શ્રીમદજીને એમ કહેવું પડ્યું, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડ્યું કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. ખાલી આ એક શબ્દ લોભની વાત સમજવાની છે કે આ વર્તમાનના યુગની અંદર ઘણું બધું લુપ્ત થઈ ગયું, ઘણું બધું લુપ્ત થયું. તીર્થંકર પરમાત્માનો લોભ થયો. એટલે તીર્થંકર આપણે એવા કાળમાં જન્મ્યા છીએ જે કાળમાં આપણને તીર્થંકર ભગવાનનો સાક્ષાત યોગ નથી. ગણધર ભગવંતોનો લોભ થઈ ગયો, એ પણ આપણને સાક્ષાત નથી. એવી રીતે વસ્તુ વિચારતા જઈએ, 14 પૂર્વનો લોભ થઈ ગયો, પણ સાથે સાથે એના કરતા પણ સૌથી મોટામાં મોટો લોભ થયો હોય તો મોક્ષ માર્ગનો લોભ થઈ ગયો. બધું છે, બધું જ મળે તમને. મોલમાં જાઓ તો તમને બધું મળી રહે, તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ મળી રહે, અને ડોલર ટ્રીમાં જાઓ તો $1 પણ બધી વસ્તુ મળી રહે. પણ કોઈને તમે પૂછો કે મારે મોક્ષ જવું છે, હવે લોકો મોક્ષ નામની દુકાનો પણ, દુકાનોનું નામ રાખે છે મોક્ષ, પણ મોક્ષ મળતો નથી હોતો ત્યાં. એટલે ત્યાં એમ કહે છે, આ શ્રીમદજીને જે કહેવું છે એ કહેવું છે કે અત્યારે જે દોડ લાગી છે, જે હોડ લાગી છે, એ હોડ એ લાગી છે, સ્પર્ધા કોમ્પિટિશન એ લાગી છે કે હું બીજા કરતા કેટલો આગળ નીકળીશ. પણ જેને ત્યાગ અને તપની ભાવના છે, એ ત્યાગ અને તપની ભાવના વાળો ક્યારેય પોતાની જાતનો પ્રચાર પ્રસાર કરતો નથી, ક્યારેય એને પ્રચાર કરવાની જરૂર રહેતી નથી. એ તો અંદર આત્મસ્થ થયેલો હોય છે, અંદર એનો ભાવ એ અંદર હંમેશા જુએ છે કે શું છે. બહારથી અત્યંત વાત્સલ્ય હોય, એ શુષ્કમાં હોય, જે ત્યાગી છે, જે પોતાના આત્માનું કલ્યાણ કરવા નીકળેલો છે, એને હંમેશા પરના કલ્યાણની પણ ભાવના હોય. આપણે બહુ ખોટી રીતે ધર્મને સમજ્યા છીએ અને ચિત્ર્યા કરીએ છીએ. આપણું જે ચિત્ર છે ધર્મ વિશેનું એ અત્યંત વિકૃત કરી નાખેલું. એટલે રિલિજિયન ના વિશે આપણે જયારે વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ આ રિલિજિયને જ બધું આખી દુનિયાનું જો કઈ પણ ખરાબમાં ખરાબ કર્યું હોય તો કોણે બગાડ્યું? આપણો જવાબ હશે ધર્મ. પણ એ ધર્મ કયો ધર્મ? તથાકથિત ધર્મ, સો કોલ્ડ ધર્મ. સાચો ધર્મ ક્યારેય આવું કહેતો નથી. સાચો ધર્મ અહીંયા જયારે અંદર શ્રાવક ધર્મ પ્રગટે, એટલે કે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય, આ બધા દ્રષ્ટિના વિકારો અથવા ખોટી દ્રષ્ટિઓમાંથી બહાર નીકળે અને સમ્યક દ્રષ્ટિમાં આવી જાય. સમ્યક દ્રષ્ટિ એટલે કઈ દ્રષ્ટિ? તો કહે છે કે માઇક્રોસ્કોપિક દ્રષ્ટિ. નાનામાં નાની વસ્તુને માઇક્રોસ્કોપ છે એ લાખ ગણો, બે લાખ ગણો, મિલિયન ટાઈમ્સ મોટું કરે છે. એમ ખાલી એક પદ લે અને એની અંદર ઊંડો ઉતરી જાય, એક પદથી, એમ કહે છે કે એક વાક્યથી અજવાળું થઈ જાય. એના માટે શાસ્ત્રોની બહુ જરૂર પડતી નથી. નિર્વાણ પદમ અપ્યેકમ ભાવ્યતે યન મુહુર મુહુર તદેવ જ્ઞાન ઉત્કૃષ્ટમ નિર્બંધમ નાસ્તી ભૂયથા. કે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે એક પદ પણ સાફી છે, એક પદનું પણ સાચો બોધ થઈ જાય, એક પદ પણ સાચું સમજાઈ જાય તો આખા શાસ્ત્રોના શાસ્ત્રોનો બોધ પણ થઈ જાય. પણ જો પદો પણ ન સમજાય અને પદોનો સંગ્રહ કરતા જઈએ તો કહે છે કે હજારો પદો નહીં, લાખો પદો પણ તારનારા બને નહીં. નિર્વાણ પદમ અપ્યેકમ, એકમાત્ર પદ એ નિર્વાણને અપાવનારું બની જાય જો સાચા અર્થમાં સમજીએ તો. ખાલી એક વાક્ય તમે જુઓ કે દ્રઢ પ્રહારી, દ્રઢ પ્રહારી વિશે તમે જાણ્યું હશે કે દ્રઢ પ્રહારી પોતે હિંસા કરીને જંગલમાં ભાગ્યો છે, પાછળ સૈનિકો પડ્યા છે, મરણ નિશ્ચિત છે. એ સમયે એને જોયું કે હવે અહીં બચવા માટેનો એક જ માર્ગ છે. સામે એક સાધુને જોયા અને એને નક્કી કર્યું કે જો આ સાધુને ચરણે હું પડી જઉં અને એનું શરણ હું સ્વીકારી લઉં તો પેલા સૈનિકો મને કશું કરશે નહીં. એટલે સાધુની સામે તલવાર લઈને તાણીને ઉભા રહે છે અને કહે છે કે તમે મને સાચો માર્ગ બતાવો, નહીં તો તમારું મસ્તક ઉડાડી દે. એટલે સાધુ એને કહે છે કે ઉપશમ, સંવર, વિવેક, આ ત્રણ શબ્દો બોલ્યા. ત્યાં જ એને તલવાર મૂકી દીધી, કૌશિક ધ્યાનની અંદર ઊંડા ઉતરી ગયા. પેલા માણસને કશી જ ખબર નથી, પણ આ ત્રણ વાક્યો ઉપર ચિંતન કરવા લાગ્યો. એટલે પહેલો શબ્દ, ત્રણ શબ્દોમાંથી પહેલા શબ્દનું ચિંતન કરતા કરતા એને ખ્યાલ આવ્યો કે જીવનની અંદર આત્મકલ્યાણ કરવું હોય તો સૌથી પહેલા ઉપશમ, શાંત થવું જોઈએ. આપણા મનની અંદર ખદબદ 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 ચાલતું હોય અને કાયસર્ગ કરીએ તો શું થાય? પરમાત્મા પાસે આવ્યા હોય અને ખદબદ ખદબદ ચાલતું હોય, આખી આરતી થઈ જાય, આખો મંગળ દીવો થઈ જાય, બધું બોલાઈ જાય અને પછી બહાર નીકળીએ ત્યારે કે આ બધું શું થતું હતું, અંદર શું ચાલતું હતું, કશી ખબર નહીં. કેમ કે બીજું કઈ ખદબદ ચાલે છે, પેલા ઘંટારવ, એને એ ઘંટારવને એ ઘંટારવનો કોઈ અર્થ નથી ચાલતો. આમ તો ઘંટારવ એટલા માટે કર્યો છે કે આપણા મનના વિચારો એ વખતે શાંત થઈ જાય અને પરમાત્માની અંદર લયલીન બની જાય, કે બીજા વિચારો શાંત થતા જાય. હજારો વર્ષ પહેલા શાસ્ત્રકારોના મનમાં એ ખ્યાલ આવી ગયો હતો કે ઘંટારો નહીં કરીએ તો, પણ હવે તો એ બી કે આપણે તો એના પણ પ્રૂફ એ થઈ ગયા છે, જેમ પેલા મચ્છરોને વારંવાર દવાઓ છાંટવા છાંટવાથી ધીરે ધીરે એ પણ પ્રૂફ થઈ જાય, અને એની ઝેરી અસર કાંઈ લાગે વળગે નહીં એમ આપણને પણ આ ઘંટારો લાગે વળગતો નથી. આવી સ્થિતિ આવી છે એટલે અંદર જો ખગબચ ખગબચ ચાલતું હોય તો કોઈ મતલબ નથી. એટલે પેલા મુનિ બની ગયેલા એ માણસે વિચાર કર્યો કે પેલા શાંત થાય, શાંત થાય એટલે હિંસાના વિચારોથી મુક્ત થાય, કોઈને પીડા આપવાના વિચારોથી મુક્ત થાય. ઉપશમ. પછી આવ્યું સંવર કે હવે તું તારી જાતને બહારથી આવતા કર્મોથી રોકી દે. અને ત્રીજું આવ્યું વિવેક કે શું કરવા યોગ્ય છે એનો વિવેક તું ધારણ કર. આટલી વસ્તુ કે મને બરાબર એ કહે છે કે એ જ વાતની અંદર લયલીન થતા ગયા, લયલીન થતા ગયા, અને ધીરે ધીરે અંદરથી ઉઘાડ થવા માંડ્યો. ત્રણ વાક્યોથી તરી ગયા, માત્ર ત્રણ વાક્યો નહીં, ત્રણ શબ્દોથી તરી ગયા એ મુનિ. ત્રણ શબ્દોથી પણ જે સમયે એને જોયું તે જ સમયે આનો વિચાર કરતા કરતા પાપ પ્રતિઘાત થઈ ગયો, ગુણનું બીજા ધ્યાન થયું, અને સાધુત્વની ભાવના. એટલે બીજું સૂત્ર છે સાધુની ભાવના. સાધ એટલે શ્રાવક હોય એના મનની અંદર એમ હોય કે જીવનમાં ક્યારેક એવો અવસર આવે કે એ અવસરની અંદર હું સાધુ ધર્મનું આચરણ કરી શકું, એક વાર હું સાધુ બનું, આવો ભાવ રાખે. બને કે ના બને એ પછીની વાત, પણ એનો આચારની દ્રષ્ટિએ એક કદમ આગળ વધવાનો ભાવ હોય. અને આવો ભાવ આવે એમાંથી ત્રીજા સૂત્રની વાત કરે છે કે એને પ્રવ્રજ્ઞા લેવાનું મન થાય. પ્રવ્રજ્ઞા એટલે સાધુ બનવાનો ભાવ પ્રગટે. એટલે પ્રવ્રજ્ઞા કોને કહેવાય એની વાત કરી. પ્રવ્રજ્ઞાની વાત કરી પછી પ્રવ્રજ્ઞા કેવી રીતે, પ્રવ્રજ્ઞા એટલે દીક્ષા, દીક્ષા કેવી રીતે પાળવી જોઈએ એની વાત કરી. અને દીક્ષા જો બરાબર પાળાય તો કહે છે કે દીક્ષાનું ફળ છે એ મોક્ષની પ્રાપ્તિ છે, શાશ્વત સુખની પ્રાપ્તિ છે. એ શાશ્વત સુખ મળે, મળે અને મળે. આ આખા પાંચ સૂત્રોનો તાણાવાણા છે. આ પાંચ સૂત્રોની પરસ્પરની એની એકબીજા સાથેના સંબંધની વાત કરી. એની અંદર હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે મોક્ષ પ્રાપ્ત કરાવવો એ જ આ ગ્રંથના રચયિતાનો મુખ્ય લક્ષ્ય છે. અને અમારી દ્રષ્ટિએ, એટલે હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે અમારી દ્રષ્ટિએ યોગ પણ એ જ છે. યોગ શબ્દની વ્યાખ્યા કરતા એમણે કહ્યું કે મોક્ષેણ યોજનાદ યોગ. યોગ શબ્દની વ્યાખ્યા યુનેસ્કોએ યોગ ડે ડિક્લેર કરી દીધો. આપણે માટે યોગ એટલે માત્ર અમુક પ્રકારના શરીરની પોઝિશન, પોસ્ચર અને થોડા શ્વાસ ઊંડા લેવા અને છોડવા એટલું છે. પણ હરિભદ્ર શ્રી મહારાજ કહે છે કે યોગનો સાચો અર્થ છે કે જે ક્રિયાઓ દ્વારા આપણો યોગ એટલે સંબંધ, આપણે સંયોગ શબ્દનો પ્રયોગ કરીએ છીએ એમાં પણ યોગ છે. યોગ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ તો એનો અર્થ છે જોડાણ, જોડાણ થવું, મેળાપ થવો, ભેગા થવું. તો કોનું કોની સાથે ભેગા થવું, કોનો કોની સાથે મેળાપ થવો, આ સમજાવે છે કોણ, યોગ શબ્દ. કે મોક્ષેણ યોજના જેના દ્વારા આપણા આત્માનો મોક્ષ સાથે સંયોગ થાય તેનું નામ છે યોગ. મોક્ષેણ યોજના યોગ. આ યોગ શબ્દની વ્યાખ્યા પતંજલિએ યોગ શબ્દની વ્યાખ્યા જુદી કરી. એમણે કહ્યું કે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ, એ આખી જુદી પ્રક્રિયામાંથી પસાર થાય છે. જૈન ધર્મની આખી પ્રક્રિયા જુદી છે. એમ કહે છે કે શાશ્વત સુખ મેળવવા માટે યોગ આવશ્યક છે. અનેક અનેક વર્ષો સુધી હાથ લાંબા કર્યા, પગ ઊંચા કર્યા, માથે ઊંધા માથે રહ્યા એટલે શિષ્ટાસન જેવા આસનો કર્યા, શિષ્ટાસનથી પણ કઠિન એવું મયુરાસન કર્યું, એનાથી પણ કઠિન એવા પ્રાણાયામો કર્યા, અને એ પ્રાણાયામની અંદર પૂરક, કુંભક અને રેચક પણ કર્યું. એમાં સૌથી કઠિનમાં કઠિન કયું હોય તો કુંભક છે. કે કુંભક પણ કરીએ એટલે પૂરક એટલે શ્વાસ લેવો, રેચક એટલે શ્વાસ કાઢવો, અને કુંભક એટલે શ્વાસ રોકી રાખવો, આનું નામ કુંભક છે. સૌથી અઘરામાં અઘરું કામ હોય તો એ કુંભકનું છે. અને એ કુંભક માટે ઘણી બધી ચર્ચા શાસ્ત્રોની અંદર આવી. હેમચંદ્ર સુરી મહારાજે જ્યારે યોગ શાસ્ત્ર લખ્યું ત્યારે કુંભક કરવાનો નિષેધ કરી દીધો. એના ઉપર ચર્ચા ચાલી કે કુંભક કેમ ના કરવો. કુંભક કરવાનો નિષેધ એટલા માટે કર્યો કે પરાણે કુંભક કરો તો એનાથી શારીરિક નુકસાન થાય છે, એટલે સહજ રીતે કુંભક થવો જોઈએ, અને સહજ રીતે કુંભક કરવાની આખી પ્રક્રિયા જુદી છે. અહીંયા હરિભદ્ર સુરી મહારાજ એમ કહે છે કે આ બધું તો શરીર અને મનને તંદુરસ્ત કરે છે, પણ જો આત્મા તંદુરસ્ત ન હોય, આત્માની તંદુરસ્તી ન હોય, તો શરીર અને મનની તંદુરસ્તી પ્રાપ્ત થયા પછી પણ આ જીવને જે સિદ્ધિઓ પ્રાપ્ત થશે એ સિદ્ધિઓ અહંકાર પેદા કરનારી હશે. એટલે જે ત્યાગ અને તપની દ્વારા કષાયોથી મુક્ત થવું જોઈએ તે કષાયોથી મુક્ત થવાને બદલે કષાયોની અંદર અટવાતો જશે. એટલે સિદ્ધિઓની વાત કરીને જ્યાં પતંજલિએ બીજા અને ત્રીજા અધ્યાયની અંદર માત્ર ને માત્ર સિદ્ધિઓની વાત કરી, એમણે કહ્યું કે અહિંસાયામ પ્રતિષ્ઠાયામ, અહિંસા પ્રતિષ્ઠાયામ મૈત્રી લાભ, અહિંસાની પ્રતિષ્ઠા કરો તો શું લાભ થાય, તો કે આખા જગતના જીવો સાથે તમારો મૈત્રી ભાવ થઈ જાય. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ, કે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા તમે કરો, બ્રહ્મચર્ય બરાબર પાળો તો એનાથી તમારા જીવનની અંદર શક્તિ પેદા થાય. સત્યની પ્રતિષ્ઠા કરો તો તમારા વચનથી ધાર્યા કામ થઈ જાય, તમે બોલો એ થવા માંડે, એટલે વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. આવી સિદ્ધિઓની વાત કરી, પણ હરિભદ્ર શ્રી મહારાજ કહે છે કે સિદ્ધિઓનો કોઈ મતલબ નથી. કષાયો જ્યાં સુધી શાંત ન થયા હોય ત્યાં સુધી સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. અને એટલે એમણે બીજો પ્રશ્ન જે આ કયા પછી તરત જ બીજો પ્રશ્ન એમણે એમ કહ્યો કે પાપ પ્રતિઘાત કર્યા વગર, પાપની એટલે દુષ્કૃત્યની ગ્રહા ન કરી હોય અને ગુણોનું બીજાધાન ન કર્યું હોય, એટલે ગુણો પ્રત્યે અનુરાગ ન થયો હોય તો તત્વનો બોધ થતો નથી. બહુ સૂક્ષ્મ વાત છે, આ સૂક્ષ્મ વાત સમજવાની છે. એને એ કહે છે કે કદાચ કોઈ જીવ થોડો ઉતાવળો હોય અને પાપ પ્રતિઘાત અને ગુણ બીજાધાન કર્યા વગર સીધો સાધુપણામાં પહોંચી જાય, સાધુ થઈ જાય, તો એને સાધુના લાભ મળે કે ના મળે. તો કે સાધુના લાભ બે પ્રકારના, એટલે સાધુ ધર્મનું પાલન કરવાથી બે પ્રકારના લાભ પ્રાપ્ત થાય, એક લૌકિક અને લોકોત્તર. મૂળ વાત તો લોકોત્તર લાભ પ્રાપ્ત કરવાનો છે, અને લોકોત્તર લાભ એ મોક્ષ પ્રાપ્તિનો છે. અને મોક્ષ પ્રાપ્તિનો પ્રારંભ થાય છે, સૌથી પહેલવહેલો પ્રારંભ થાય છે કે જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર પ્રવેશ કરે છે. તમે બધા જાણ્યું છે આ બધું? અંતે મને લખાવશો તો ખરા જ, તમે લખતા આવડે છે કે નહીં એ તમારે જોવું છે. બહુ નહીં લખું અને બહુ લખાવીશ પણ નહીં, બહુ બોલીશ ખરો. આમાં એક શબ્દનો પ્રયોગ આ કરે છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તન. અર્ધ એટલે અર્ધું, પુદ્ગલ પરાવર્તન એટલે પુદ્ગલોને પરાવર્તિત કરવા. અહીંયા જે વાત કરવી છે એમને હરિભદ્ર સુરી મહારાજને, કે જ્યાં સુધી જીવ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ પુદ્ગલ પરાવર્તન કાળ એ કેટલો કાઢી કાઢે છે એની કોઈને ખબર નથી. પુદ્ગલ પરાવર્તનનો કાળ એટલે કે આ જગતની અંદર જેટલા પુદ્ગલો છે, આ જગત એટલે આપણને જેટલું દેખાય છે એટલું જ જગત નહીં, 14 રાજલોક સુધીનું, એટલે એની અંદર અધોલોક આવી જાય, આપણે જ્યાં રહીએ છીએ મધ્યલોક આવે અને એની ઉપરનો ઉર્ધ્વલોક. એની અંદર જેટલા પુદ્ગલો છે એ તમામે તમામ પુદ્ગલોનો ઉપયોગ કરીને છોડે, એટલે આ એક પુદ્ગલની આપણે ગણતરી કરી, અહીંયા માની લો કે 500 પુદ્ગલો છે, તો એ 500 એ 500 પુદ્ગલોને ઉપયોગ કરીને એ છોડી દે ત્યારે એને આ ક્ષેત્રનું એક પુદ્ગલ પરાવર્તન થયું કહેવાય. તો એ આ જે લોક છે 14 રાજલોક છે, એ 14 રાજલોકની અંદર જેટલા પુદ્ગલો છે એટલા તમામે તમામ પુદ્ગલોને ઉપયોગ કરીને, એટલે એનો ઉપયોગ કરે અને છોડે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન કાળ થયો કહેવાય. આ જગતની અંદર જે પુદ્ગલો છે એના એની સંખ્યા થઈ શકે એવી નથી, ગણતરી કરી શકાય એવી નથી. અનંતા અનંત પુદ્ગલો છે, એ અનંતા અનંત પુદ્ગલોનો ઉપયોગ કરીને જ્યારે છોડે ત્યારે એક પુદ્ગલ પરાવર્તનનો કાળ પૂર્ણ થયો કહેવાય. એક પુદ્ગલ પરાવર્તનનો કાળ પૂરો કરતા કરતા એને અનંત અવસર પેઢી ઉત્સર પેઢીનો સમય વીતી જાય. એટલો અને આવા અનંત પુદ્ગલ પરાવર્તન કાળ આ જીવ વિતાવી ચૂક્યો છે. આ તો વ્યવહારથી પુદ્ગલ પરાવર્તનનો કાળ કયો, હવે નિશ્ચયથી પુદ્ગલ પરાવર્તનનો કાળ કહે છે કે 14 રાજલોકનું જે લોકનું ચિત્ર છે એ લોકના ચિત્રની તમે કલ્પના કરો અને એને શરૂઆત અહીંયાથી કરે, એક પુદ્ગલને ભોગવતો જાય, પછી એની બાજુનું પુદ્ગલ ભોગવે એને છોડે, પછી અહીંયાની બાજુનું એમ ક્રમથી ભોગવતો ભોગવતો ભોગવે ત્યારે નિશ્ચયથી એક પુદ્ગલ પરાવર્તનનો કાળ થયો. અહીંયા એ આ પુદ્ગલ ભોગવી લીધા આટલા પાંચ અને અહીંયા એનું મૃત્યુ થઈ ગયું માની લો આ ગતિમાં, અને એ અહીંયા જન્મ્યો અને અહીંયા એને આટલા પુદ્ગલો ભોગવી લીધા. તો કહે છે કે આ કામ કરી એને ફરી પાછું અહીંયા આવે, જયારે આવ્યો ત્યારે એને સારા પછીના જો પુદ્ગલો ભોગવે તો એ કાઉન્ટ થાય. તો નિશ્ચયથી પુદ્ગલ પરાવર્તન કાળ આ જીવે પૂરો કરે ત્યારે એક પુદ્ગલ પરાવર્તનનો કાળ કહેવાય. ભોગવવું એટલે એને જેમ આપણે એમ કહીએ ને કે બંને રીતે વિચારવાનું કે એના જ્યાંના જે પુદ્ગલો પડ્યા છે એ પુદ્ગલો આહારના પુદ્ગલો છે, તો આહાર ખાઈ અને ભોગવીને છોડે એ પુદ્ગલનો ભોગવી અને ત્યાગ કર્યો કહેવાય. ક્રમશ આવા પુદ્ગલોનો ઉપયોગ કરીને છોડે ત્યારે એક નિશ્ચયથી પુદ્ગલ પરાવર્તનનું કર્યું કહેવાય. આવા અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા છે ને, એક પુદ્ગલ પરાવર્તન કરે ત્યારે અનંત અવસર પીણી અને ઉત્તર પીણી વીતી જાય. એટલે આજે જ્યાં આપણે ઉભા છીએ, ધારો કે અહીંયા મધ્ય રૂપની અંદર આ ક્ષેત્રની અંદર અત્યારે આપણો જન્મ છે,
તો એનું જે ભૂતકાળ આપણે જો અહીંયા ગણતરી કરવા જઈએ, આ અહીંયા અત્યારે વર્તમાન છે, આ ભૂતકાળ છે ને, આમ જઈશું એટલે ભવિષ્યકાળ હશે. તો તે છે કે ભૂતકાળની ગણતરી કરે
કોઈ પણ જીવની, એ કોઈ પણ જીવના ભૂતકાળની ગણતરી થઈ શકે એવી નથી. અને એ ભૂતકાળનો જરા પણ બોધ ના હોય તો એને ક્યારેય કંટાળો ના આવે. એને જે દિવસે એમ થશે કે અરે રે, આટલો બધો ભૂતકાળ મેં ભોગવી કાઢ્યો છે અને છતાંય હજુ હું એ પ્રત્યે સજાગ નથી થયો. એટલે શાસ્ત્રકારોએ બે બહુ મહત્વની વાત કરી. આ જયારે વાત કરતા હતા પુદ્ગલ પરાવર્તનની વાત કરી ત્યારે એમણે એમ કીધું કે આ ચૌદે રાજલોકના તમામે તમામ પુદ્ગલોને એણે ભોગવીને છોડ્યા છે, એટલે એણે ચક્રવર્તીનું પદ પણ મેળવીને છોડેલું છે. અને એણે દેવપદ પણ, ઇન્દ્રપદ પણ મેળવીને છોડ્યું છે, પણ એ સ્મૃતિ નથી અત્યારે, એટલે એનું એની મેમરી અત્યારે નથી. આજે જે મેમરી છે એ આપણી મેમરી બહુ સ્થૂળ મેમરી છે, અને એ મેમરી ન હોવાને કારણે આપણને હંમેશા ઉત્સુકતા વધ્યા કરે છે. આ વિયા આ શબ્દ મારે લખવો છે ખાસ, અને તમને પણ લખી રાખજો કે એ મેમરી નથી એટલે ઉત્સુકતા છે. ઉત્સુકતાનો અર્થ છે ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી છે એટલે એમ કહે છે કે આ પુદ્ગલ પરાવર્તન, અનંત પુદ્ગલ પરાવર્તન કરી લીધા છે, અનંત વાર બધી જ વસ્તુ ભોગવી લીધી છે, અનંત વાર ભોગવી છે, અનંત વખતના કાળની અંદર અનંત વાર ભોગવી છે, પણ એ ભોગવેલાની મેમરી નથી કે આ ભોગવેલું છે એવું. એટલે દરેક વખતે જે વસ્તુ જોઈએ છે એમાં ક્યુરિયોસિટી ઊભી થાય છે અને એને ગ્રહણ કરવાનું મન થાય છે કે આ પણ ગ્રહણ કરી લઉં, આ પણ મેળવી લઉં. એટલે જ્યારે ગઈકાલે આપણે વાત કરી હતી કે શરૂઆત કરી આપણે આ જીવનની અમેરિકાની અંદર, ત્યારે આપણું ક્લોઝેટ મોટું હતું અને ખાલી ખાલી હતું. હવે એક ક્લોઝેટ પણ ચાલતું નથી, બીજું પણ ભરાઈ ગયું છે, એનાથી પણ ચાલતું નથી, ત્રીજું પણ ભરાઈ ગયું, છેવટે ઘર છે એ વખાર થઈ જાય. શું થઈ જાય? ઘર વખાર થઈ જાય. પછી એમ થાય કે આટલું મોટું ઘર છે પણ જગ્યા નથી, એટલે પછી એનાથી મોટું. પછી છોકરાઓ થાય, છોકરાઓ ભણવા જતા રહે, બધું થાય, એટલે મોટું ઘર પાછું ખાવા દોડે આપણને, એટલે એમ થાય કે આ કાઢી નાખે. આ બધી જ રમતો થઈ અથવા થઈ રહી છે એની પાછળનું કારણ કે પુદ્ગલને ભોગવવાની વાત જે થઈ, જીવને પુદ્ગલ પ્રત્યે મોહ ઉત્પન્ન થયો, એનું મૂળ કારણ એ છે કે પુદ્ગલ ભોગવ્યા છે એનો અનુભવ નથી. અને અનુભવ નથી એટલે દરેક વખતે આપણે જે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ અને એણે થોડુંક ટોપિંગ બોપિંગ બદલ્યું હોય અને નવી એની વાનગીનું નામ આપ્યું હોય, એ આપણે મજાવે એને કહીએ ચલો ખાઈએ, ખાધા પછી કહે કે આમાં કંઈ બહુ મજા આવી નહીં, પણ આ જીવે તો ભોગવેલું જ હતું એ બધું. એટલે આવું જ્યારે ભોગવે છે એ કારણે એવું કહે છે કે આવા અર્ધપુદ્ગલ પરાવર્તનની વાત તો બહુ મોટી આવે છે, આને અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા છે. અને આવું જ્યારે એ એક સ્થિતિ એવી આવે છે કે જે સમયે એ કર્મ બાંધે છે ત્યારે એ કર્મ બંધનનો એક બંધક શબ્દ બાંધનાર, આ બધા રાગ દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન આ બધું પડેલું છે ત્યાં સુધી આ બાંધ્યા કરે છે જીવ. આ બાંધ્યા કરે છે ત્યારે કોઈક વાર એ જ્યારે તીવ્રતામાં આવી જાય છે એટલે કષાયો બહુ તીવ્ર બની જાય છે. કષાયોની પણ જુદી જુદી કેટેગરી છે અને એની સાથે સાધનો ભળે, ઉપકરણો ભળે, એટલે એ કષાયોની અંદર વધુ તીવ્રતા આવે, તીવ્રતા વધી જાય. બંનેને સમજી લેવાનું છે, એક કષાયો એની તીવ્રતા અને એમાં પાછા સાધનો પડે. કષાયો એની તીવ્રતા મંદતા અને એમાં સાધનો પડે. સાધનો એટલે જુદી જુદી વસ્તુઓ. તમે અહીંયા બેઠા હો, હું તમને કંઈક અપશબ્દો એટલે ગાળો બોલી દઉં કે ગુસ્સામાં આવી જઉં, તો તમે અહીંયા બેઠા છો, તમારી પાસે કશું જ નથી. તમને મારા દ્વારા જે ક્રોધ ઉત્પન્ન થશે એનો પ્રતિકાર કેટલો કરશો તમે? તમે બી થોડા કદાચ ગુસ્સામાં આવી જાઓ, આવો નહીં પણ કદાચ આવો તો સાબે તમે પણ અપશબ્દો બોલી દો. થોડો કે ગુસ્સો તીવ્ર બને તો ઉભા થઈને મને લાફો મારી દો, થોડો એનાથી વધુ તીવ્ર બને તો મને મુક્કો મારો. પણ એની જગ્યાએ તમારી પાસે વેલણ હોય, આ કદાચ રસોડાની અંદર આવું બને તો લક્ષ્યભાઈ થી આપણા બધા આવી બને, મારું પહેલા આવી બને. અને કદાચ તમે કોઈ એવી જગ્યાએ હો અને હાથમાં લાકડી હોય તો એ વધુ તીવ્ર બને. એની જગ્યાએ છરી આવી જાય તો એ કષાય વધુ તીવ્ર બને. એક છરીની જગ્યાએ તલવાર આવી જાય તો એનાથી વધુ. અને એ છરીની જગ્યાએ ગન આવી જાય તો, અને ગનની જગ્યાએ કદાચ એટમ બોમ્બ આવી જાય તો, અને એની જગ્યાએ ન્યુક્લિયર બોમ્બ આવી જાય. હું એક ઘણી બધી વાર કહેતો હોઉં છું કે આખી દુનિયાનું વર્તમાન ચિત્ર બદલાઈ ગયું, જબરદસ્ત બદલાયું. એનું કારણ હોય તો માત્ર બે માણસના ઈગો, બે માણસના ઈગો, એક સદ્દામ હુસેન અને બીજો બુશ. સદ્દામ હુસેનને એટલો બધો તીવ્ર ગુસ્સો આવ્યો, પણ એક મચ્છર હાથીને કેવી રીતે હેરાન કરી શકે? મચ્છર તો હાથીને હેરાન કરવા જાય તો એ હાથી જો પાગલ બને તો એને જ કતરી નાખે. એટલે એને કાન, એટલે એની એવા મર્મસ્થાન ઉપર એને કરડવું પડે. એટલે એને એક બગદાદની અંદર એક મોટી હોટેલ બનાવી, બહુ મોટી હોટેલ, અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો બધી એમાં ગોઠવી. અને એમાં એણે જે પ્રવેશ દ્વાર હતું એ પ્રવેશ દ્વારની ઉપર જ નીચે જ એણે સિનિયર બુશનું મોટું ચિત્ર લગાવ્યું. એટલે જેને પણ એ અમેરિકન સાયન્ટિસ્ટો, અમેરિકન પ્રોફેસર એ બધાને ખાસ બોલાવે, અને એ બધાને પેલા બુશના ચિત્ર ઉપરથી પગ મૂકીને જવું પડે, ફરજિયાત જવું પડે. અને આમાંથી અહંકાર ટકરાય, અને એના કારણે સમગ્ર માનવ જાતને કેટલું નુકસાન થયું. જે જે આક્ષેપો મૂક્યા એમાંના કશાય આજ દિન સુધી પુરવાર નથી થયા. એટલે જે બે સમર્થ વ્યક્તિ જેની પાસે ઉપકરણો બહુ છે, એ ઉપકરણોનો ઉપયોગ થઈ જાય ત્યારે કષાયો તીવ્ર બની જાય છે, કષાયોની તીવ્રતા વધી જાય છે. એ કષાયોની તીવ્રતા જ્યારે વધે ત્યારે જે કર્મ બાંધે એ કર્મ કેટલું વધુ હોય. તો આપણે ખાલી અત્યારે ચર્ચા કરીએ તો વધુમાં વધુ 70 કોટા કોટી સાગરોપમનું હોય. મોહનીય કર્મ કેટલું? 70 કોટા કોટી સાગરોપમનું. અને એ 70 કોટા કોટી સાગરોપમ જેની ચર્ચા અત્યારે હું અહીંયા નહીં કરું કે પલ્યોપમ કોને કહેવાય, 1 કોટા કોટી પલ્યોપમ કોને કહેવાય, 1 સાગરોપમ કોને કહેવાય, 1 કોટા કોટી સાગરોપમ કોને કહેવાય, અને 70 કોટા કોટી સાગરોપમ કોને કહેવાય, એ ચર્ચા આપણે અત્યારે અહીંયા નહીં કરીએ. પણ એકવાર જીવે આવું તીવ્ર કષાયાત, તીવ્ર કષાયનો યોગ આવી ગયો, આ તો ઉપકરણની વાત કરી, પણ ઘણી બધી વાર જીવને ઉપકરણ વગર પણ તીવ્ર ક્રોધ આવે ત્યારે એ એવું વિચારે કે મારી પાસે અત્યારે કંઈ જ ઉપકરણો નથી, પણ જે દિવસે મારી પાસે લાગ આવશે ને ત્યારે એને છોડીશ નહીં. લાગ આવવા દો, મને અત્યારે તો હું ચૂપચાપ બધું એટલે સૂકેલું પણ ગળી જાય, પણ લાગ આવે ત્યારે છોડે નહીં. તો એ સમયે જે કષાય આવ્યો એ તીવ્ર કષાય, એ તીવ્ર કષાય જ્યારે ઉદયમાં આવે છે ત્યારે, એટલે તીવ્ર કષાય જ્યારે કરે છે ત્યારે એ 70 કોટા કોટી સાગરોપમનું આયુષ્ય બાંધે છે. અને એક જીવ જે આયુષ્ય ભોગવવાનો, એટલે એનો કોઈ પણ ગતિની, બધી જ ગતિઓની અંદર સૌથી ઉત્કૃષ્ટ આયુષ્ય છે 33 સાગરોપમનું. કેટલું? 33 સાગરોપમનું, એટલે 70 કોટા કોટી સાગરોપમનું કર્મ બાંધ્યું હોય એને એ ભોગવતા કેટલા જન્મો લાગે એ બે તુલના કરજો બેઠા બેઠા. ક્યારેક એક બાજુ 70 કોટા કોટી સાગર ઉપરનો કષાય મોહનીય કર્મ બાંધ્યું હોય અને એને ભોગવવાનું જે એક જન્મની અંદર મળે એવો તમે અવસર ગણો તો એ 33 સાગરોપમ છે. અને એક અવસર પીણી વધુમાં વધુ 10 કોટા કોટી સાગરોપમની, એક કાલચક્ર 20 કોટા કોટી સાગરોપમનો, અને આ 70 કોટા કોટી સાગરોપમ એટલે કેટલી અવસર પીણીઓ પૂરી થાય ત્યારે પેલું એક મોહનીય કર્મ ખપે, પણ ખપે તો ખપે, નહીં તો એ કાળ દરમિયાન બીજા પાછા મોહનીય કર્મનો બંધ થઈ જાય તો એ ચક્ર, એ સાયકલ, એ બંધ અને ભોગવવાનું એ ક્યારેય અટકે નહીં. એટલે અહીંયા હરિભદ્ર સુરી કહે છે કે આવો જે બંધક, એટલે આવો આવા કર્મનો બંધ કરે છે ઘણી વાર જીવ, આવા ઉત્કૃષ્ટ કર્મનો બંધ કરી ચૂક્યો છે. એટલે જે બે વાત આપણે કરી રહ્યા હતા એમાંની એક વાત એ છે કે તમામે તમામ પૂતગલો અનંતી વાર ભોગવ્યા છે છતાં પણ એને દરેક વખતે નવું નવું લાગ્યા કરે છે, એટલે એને ભોગવવાનું મન થયા કરે છે. આ એક વાત કરી. અને બીજી એક વાત કરી કે તમામે તમામ પૂતગલો ભોગવ્યા છે એટલે ભોગવીને છોડેલા છે, ભોગવીને છોડ્યા છે એટલે ત્યાગ્યા છે. ત્યાગ્યા છે એટલે આપણે અન્ન ખાધું હોય અને પછી વિષ્ઠા, એ વિષ્ઠા છોડી એટલે ભોગવેલું આપણે ત્યાગ્યું, એ ભોગવેલું ત્યાગેલું ફરી ખાઈએ છીએ. શું છે? કેમ કે ઉત્સુકતા છે, ઉત્સુકતા છે એટલે ત્યાગેલું લાગતું નથી. એટલે કહે છે કે નશા જોણી નશા નતજ ગતિ નતજ જાય નતજ જન્મ, કે આ જગતની અંદર એવી કોઈ યોની નથી, એવો કોઈ જન્મ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ પદ નથી કે આ જીવે અનંતી વાર ભોગવ્યું ન હોય, અને છતાં પણ દરેક વખતે નવું નવું લાગે છે. એનું કારણ વિસ્મૃતિ, ઉત્સુકતા, અને એ ઉત્સુકતા પાડી દે છે માણસ. એકવાર એક બહુ ધનવાન માણસ, એને લાગ્યું કે ધનથી મને સુખ નથી મળતું, ધનથી સુખ મેળવવાનો મેં પ્રયાસ કર્યો પણ ધનથી સુખ નથી મળતું એવું સ્પષ્ટ થઈ ગયું. એટલે એને યોગી પાસે જવાનું નક્કી કર્યું કે યોગી પાસે જવું તો એની પાસેથી કંઈક સાચું સુખ મળે, એ મને કંઈક યોગ શીખવાડે, ધ્યાન શીખવાડે, કશું શીખવાડે તો એની પાસે શીખી લઉં. યોગી પાસે શીખવા જાય છે, પછી ખબર પડી કે આના કરતા કોઈક બીજા બહુ મોટા યોગી છે, પહોંચેલા યોગી છે, સિદ્ધ યોગી છે, એની પાસે જવું. એની પાસે ગયા, લોકોએ કહ્યું હતું કે આ બહુ પહોંચેલા યોગી છે ને એની સાધના કરવાથી, એની પાસે રહેવાથી આ બધું તરત સમજવા મળશે. થોડો વખત થયો, યોગીએ કશું શીખવાડ્યું નહીં અને કહ્યું કે હજુ તું મારી સાથે રહે, ધીરે ધીરે તમે તારામાં જે દિવસે યોગ્યતા આવશે એ દિવસે હું શીખવાડીશ. એમ કરતા કરતા ઘણો બધો સમય વીતી ગયો. એક દિવસ પહેલા એ કીધું કે ભાઈ હજુ કેટલી પરીક્ષા કરવાની છે, હવે તો કંઈક શીખવાડો. ત્યારે કે આજે તારી લાસ્ટ અંતિમ પરીક્ષા, જો તું એમાં ઉત્તીર્ણ થઈ ગયો તો તને બધી વિદ્યા શીખવાડી દઈશ. તો કે શું છે? બહુ સામાન્ય પરીક્ષા છે. ખાલી તારે આ જે સંદેશો છે એ સંદેશો લઈ અને બાજુના નગરની અંદર મારા એક મિત્ર યોગી છે એ યોગી સુધી પહોંચાડવાનો છે. સારું કે આમાં શું મોટી વાત. એને પહેલાના જમાનાની અંદર પેલા એન્વલપ નહોતા, ભૂંગળા હોય, એ ભૂંગળાની અંદર મેસેજ મૂકી દે અને પછી એને લોક કરી દે, બંધ કરી દે. એ ભૂંગળાની અંદર મેસેજ મૂકી દીધો અને કીધું કે આ લઈને જવાનું છે અને મારા મિત્રને પહોંચાડવાનું છે. આ લઈને નીકળ્યો છે, ગામની બહાર નીકળ્યો એટલે પેલા ભૂંગળાની અંદર ખડખડ ખડખડ અવાજ આવવા માંડ્યો. એટલે પહેલી ક્ષણે એને થયું કે મારું કામ તો મેસેન્જરનું છે, કંઈ ખોલીને જોવાય નહીં, આપી દેવું. થોડી વાર થયું કે હવે અહીંયા તો કોઈ જોનાર છે નહીં અને ગુરુને પણ ખબર પડશે નહીં કે મેં ખોલીને અંદર જોયું કે ના જોયું. પાછું બંધ કરી અને પહોંચાડી દઈશ, શું અવાજ આવતો હશે અંદર એ હું જોઈ લઉં. એટલે ખોલ્યું તો અંદર એક ઉંદર હતો અને ઉંદર પાકી ગયો, ફરી પાછો એ પકડી જ ના શક્યો. આ ઉત્સુકતા છે અને આ ઉત્સુકતા જ્યાં પડી છે ત્યાં આપણે યોગ્યતા ગુમાવીએ. આપણે ધીરજ નથી રાખી શકતા, ધૈર્ય રાખવાની જરૂર છે. સાધનાના ક્ષેત્રની અંદર સૌથી મોટામાં મોટો ગુણ છે કે ધીરજ રાખીને સાધના કર્યા કરો અને એ ધીરે 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 એ સાધના જે આપણને મહાન બનાવી દે. પણ એ નથી એટલે આ જે બંધ કરનાર એવો જીવ છે એની અંદર પડેલા કષાયો છે, એ કષાયો આવા પૂતગલ પરાવર્તનના અનેક પૂતગલ પરાવર્તનના કર્મો બાંધે છે. પણ જેમ જેમ અકામ નિર્જરા કરતો જાય તેમ એક સમય એવો આવી જાય કે જે સમયે એ હવે માત્ર બે વાર પૂતગલ પરાવર્તન જેટલો સમય આ સંસારની અંદર રહેશે એવો એનો ઘાટ, એવો એનો સમય આવે. એમ કરતા કરતા એક પૂતગલ પરાવર્તનનો સમય, એક પૂતગલ પરાવર્તન પણ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીનો સમય છે, છતાં પણ એ જગ્યાએ પહોંચે. અને એમ કરતા કરતા એની અંદર ત્રણ બાબતો, એના જીવનની અંદર ત્રણ બાબતો બને કે હવે એને એમ લાગવા માંડે, કોઈના કહેવાથી નહીં, આ બધું બને આ અકામ નિદ્રા કરતા કરતા એના મનની અંદર એવો ભાવ જન્મે કે પાવા ન તીવ્ર ભાવા કુબઈ. હવે એ તીવ્ર ભાવથી ક્યારેય પાપ કરે નહીં, એની અંદર પાપ કરવાનો ભાવ તીવ્રતાપૂર્વકનો ના હોય. એટલે જે તીવ્રતા આપણે જોયું કે એની પાસે ન્યુક્લિયર બોમ્બ હોય અને એનો ઉપયોગ કરી નાખવાની તાલાવેલી હોય, એ તીવ્ર ઉપયોગ, તીવ્ર ભાવ કહેવાય. એ લાગ જોઈને બેસે કે મારો દુશ્મન રાષ્ટ્ર કંઈક ભૂલ કરે અને આનો ઉપયોગ કરી નાખું, એ તીવ્ર કષાય. પણ જેમ જેમ એનામાં સમજ ક્ષમતા આવતી જાય એમ એમ એને ખ્યાલ આવતો જાય કે આ વસ્તુ કરવા જેવી નથી, એટલે કે એને એમ થાય કે આ ન કરવું જોઈએ, છે ખાલી એનો હાવ દેખાડવાનો, એનો ઉપયોગ નહીં કરવાનો. આવા ભાવથી જ્યારે એને પાવા ન તીવ્ર ભાવા કુબઈ, પહેલો વિચાર એને આવે કે હવે મારે તીવ્રતાથી કોઈ પાપ કરવું નથી, એટલે કે ખોટા કામો મારે તીવ્ર ભાવથી કરવા નથી, ખોટા કામો કરવા પડે તો એની અંદરનો મારો ભાવ છે એ મંદ થાય. આ પહેલી અવસ્થા, પહેલો એક ગુણ પ્રગટે. બીજો ભાવ છે કે ન મનઈ ભવમ ઘોરમ બહુ, કે આ સંસારના પદાર્થો ભોગવતા એની અંદર એને તીવ્રતા ના આવે. એ ભોગવે ખરો, ભોગવવાનું હોય, ખાય ખરો, ખાતી વખતે એની અંદર તીવ્રતા ના આવે. બહુ મન નહીં, ન બહુ મન નહીં એટલે ખૂબ અંદરથી રસ કસ અંદર ડૂબી જાય, અંદર કૂપી જાય, એટલી બધી તીવ્રતાથી એ ભોગવે નહીં. એટલે જે કાંઈ પણ કરે તે અનાસક્ત, ઓછા, અંદર ખૂંપ્યા વગર કરે. અને ત્રીજી પ્રવૃત્તિ વાત કરે છે કે ઉચિત પ્રવૃત્તિ કરવાનો ભાવ જાગે. જે સમયે જ્યાં ઉચિત છે તે સમયે ત્યાં તે કાર્ય કરે એ ઉચિતતા કહેવાય. શ્રીમદજી આત્મસિદ્ધિમાં કહ્યું છે કે જે તે જ્યાં જ્યાં યોગ્ય છે તે ત્યાં ત્યાં આચરે. એ જે પંક્તિ છે કે જે જ્યાં યોગ્ય છે, જે જ્યાં કરવા યોગ્ય છે તે ત્યાં આચરે. આની જેવી સ્થિતિ આવે એટલે કે ઉચિત પ્રવૃત્તિ કરે. ઉચિત પ્રવૃત્તિ એટલે જ્યારે પરમાત્મા સામે હોય ત્યારે વિનમ્ર બને, અભ્યાસ કરે ત્યારે વિનયી બને. આવા બધા જે ઉચિત ગુણો છે એ આવે. અહીંયા કોઈ ત્યાગની વાત નથી, અહીંયા કોઈ વૈરાગ્યની વાત નથી. પણ પહેલો ગુણ કયો કે આવો જીવનની અંદર આવા ભાવો ઉત્પન્ન થાય, એવા ભાવો ઉત્પન્ન થાય છે સહજ રીતે. સહજ રીતે એટલે ધીરે 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 આ સંસારની અંદર પરિભ્રમણ કરતા કરતા જેવી રીતે પથ્થર ઉપર પર્વતથી ગબડતો ગબડતો નીચે આવતા ગોળ, સુવાળો, લીસો અને ગમે એવો બની જાય, એમ રીતે એવી જ રીતે આ સંસારની અંદર પરિભ્રમણ કરતા 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 એક સમય એવો આવી જાય કે હવે આવી રીતે જીવવું જોઈએ. એવો ભાવ જ્યારે આવે ત્યારે એ અર્ધ પુદ્ગલ પરાવર્તનનો કાળ એના માટે બાકી રહેશે. આને અર્ધ પુદ્ગલ પરાવર્તન એટલે હવે એને આ સંસારની અંદર જેટલા પુદ્ગલો છે એમાંથી અર્ધા પુદ્ગલોનો કાળ નીકળી જાય એટલે અર્ધો પુદ્ગલ પરાવર્તનનો કાળ રહે. એટલે જે સમયે આપણી અંદર આટલી સમજ આવે કે પાપ તીવ્ર ભાવે ન કરે, એટલે પાપ પ્રતિઘાત જે વાત કરી છે એનો અર્થ એ છે કે ખોટા કામો કરવા પડે તો કરવા પડે છે એવા ભાવથી કરે, પણ હું કરું જ એવો ભાવ નહીં, હું આ કરી જ નાખું એમ નહીં, અને સાથે બીજો કોઈ ના કરે તો આપણે કૂદી પડીએ એવું પણ નહીં. એટલે પાપ તીવ્ર ભાવે ન કરે. સંસારના જે ભોગ સુખો છે એમાં બહુ રસ તસ ન રાખે અને ઉચિત પ્રવૃત્તિનું આચરણ કરે. આ ત્રણ ગુણો આવે ત્યારે એનો જે કાળ છે અર્ધ પુદ્ગલ પરાવર્તન ન થાય. એટલે મૂળ વાત તો એ જ આવી કે જ્યારે સમજ કેળવાય છે ત્યારે સમય ઓછો થઈ જાય છે. જ્યાં સુધી સમજ નથી કેળવાઈ ત્યાં સુધી એ કાળ લાંબો ને લાંબો થતો જાય છે. બુદ્ધ પાસે એકવાર એક માણસ આવ્યો અને બુદ્ધે ત્યાગ વૈરાગ્યની વાત કરી. ત્યાગ અને વૈરાગ્યની વાત કરી ત્યારે એણે એમ કીધું કે ભગવાન, મારા તો એટલા બધા કર્મો છે, હું ખપાવીશ કઈ રીતે? કેમ કે મારું કર્મનું દોરડું એટલું બધું લાંબુ છે કે 1000 માઇલ લાંબુ છે મારું. તો એ હું બાળવાની પણ શરૂઆત કરું એ કર્મના દોરડાને તો એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા કેટલો બધો સમય લાગે. એક છેડો હું કદાચ સળગાવી પણ દઉં તો એને એ બળતા 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 ઘણો મોટો સમય લાગશે. તો કે બુદ્ધ કહે છે કે જો બરાબર સમજ કેળવતું એ દોરડાને બાળવા માટે એને તું 1000 માઇલ લાંબુ પ્રસારેલું રાખે તો તને ચોક્કસ લાંબો ટાઈમ લાગે, પણ એનું ગૂંચળું વાળી દેતું, ગૂંચળું વાળીને બાળવા બાળી નાખતું તો કેટલી વારમાં બળી જાય. એટલે કર્મો બાળવા કઈ રીતે એ વિવેક આપણી અંદર અહીંયાથી પ્રત્યે કે અર્ધ પુદ્ગલ પરાવર્તનનો કાળ આવે. એટલે અહીંયા કહે છે કે જે જીવે જો ખરેખર અર્ધ પુદ્ગલ પરાવર્તનના કાળમાં પ્રવેશી ગયો હોય તો એનો મોક્ષ નિશ્ચિત ઝડપથી થઈ જ ગયો હોત, પણ હજુ સુધી મોક્ષ નથી થયો. એનો અર્થ એ છે કે એ વિચાર કરવાનો છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તનના કાળ સુધી આપણે પહોંચ્યા છીએ કે નહીં, એ વાત અહીંયા કરી. અને એની સાથે આપણે એમણે યોગને જોડ્યો છે કે યોગના સ્વરૂપનું ચિંતન કે જેના દ્વારા આપણે અર્ધપુતગલ પરાવર્તન કાળની અંદર પ્રવેશી જઈએ એની જે પ્રક્રિયા છે એની વાત આપણે આવતીકાલે કરીશું.